દોલતરામ જીકરત છ ધાળા ચાલે છે, તેમાં ત્રીજી ઢાળનો સારાંશ આપણે લેવાનો છે. ત્રીજી ઢાળનો સારાંશ આમાં પેજ નંબર 88 છે. ત્રીજી ઢાળ પૂરી થઈ, જેમાં આપણને મોક્ષ માર્ગમાં પેલા સમ્યક દર્શન નું સ્વરૂપ વર્ણવ્યું છે. સમ્યક દર્શન કેવું છે કે નિસંગ નિકાંક્ષ આદિ 8 ગુણ વાળું છે અને 25 પ્રકારના દોષ તેમાં હોતા નથી, તેની આપણને આમાં વાત કરી અને પછી એની પ્રેરણા આપી કે ત્રણ કાળ ત્રણ લોકમાં સમ્યક દર્શન સમાન હિતનું સુખનું કોઈ કારણ નથી, તેનો સારાંશ હવે લઈએ. આત્માનું કલ્યાણ એટલે સુખ પ્રાપ્ત કરવામાં છે. આત્માનું હિત, આત્માનું કલ્યાણ શેમાં છે કે સુખ પ્રાપ્ત થાય, અતિન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય તેમાં છે. આકુળતા એટલે ચિંતા ને ક્લેશનું મટી જવું, તે સાચું સુખ છે. મોક્ષ જ સુખરૂપ છે, એટલા માટે દરેક આત્મહિતે છુએ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પેલા આપણને નિયમ બાંધીને કહે છે આપણું હિત શેમાં થવાનું છે, કલ્યાણ શેમાં થવાનું છે, કે મને સુખ મળે તો સારું થશે. તો સુખ કોને કહે છે કે જ્યાં આકુલતા મટી જાય, ચિંતા મટી જાય, તેને સાચું સુખ કહેવામાં આવે છે. તો એવું સુખ ક્યાં છે કે મોક્ષમાં જ આવું સાચું સુખ હોય છે. મોક્ષ જ સુખ સ્વરૂપ છે અને તેટલા માટે ધેરફોર એટલા માટે દરેક આત્મહિતે છુએ, જે જે આત્માનું હિત કરવા વાળો છે, જેને ભાવના છે કે મારે આત્માનું કલ્યાણ હિત થાય એવા જીવે શું કરવું, એ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ, એનો મોક્ષ માર્ગ માટેનો પ્રયાસ એને કરવો જોઈએ, જેથી મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષની પ્રાપ્તિ થતા તેને આકુળતા રહેશે નહીં, આકુળતા નહીં રહે તો સાચું સુખ એને પ્રાપ્ત થશે. તો સમ્યક મોક્ષ માર્ગ કોને કહે છે? નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણેયની એકતા મોક્ષ માર્ગ કહેવાય છે. ત્રણેયની કેવી છે? એકતા. ત્રણ માર્ગ નથી, માર્ગ એક છે. એ માર્ગમાં ત્રણેયના અંગ છે. જેમ દાખલા તરીકે શરીર એક છે, પણ એના હાથ પગ ની બધા શું છે, કેટલા બધા શરીર છે, હાથ જુદું શરીર ને પગ જુદું, કે એક જ શરીરના અવયવ છે, એના પાર્ટ્સ એના ભાગ છે. એમ મોક્ષ માર્ગ એક જ પ્રકારનો, એના ત્રણ અંગ છે, સમ્યક દર્શન, જ્ઞાન ને ચારિત્ર. તેનું કથન બે પ્રકારે છે, માર્ગ બે પ્રકારે નથી, પણ એનું કથન, માર્ગ તો એક પ્રકારે, કથન બે પ્રકારે છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો ખરેખર મોક્ષ માર્ગ છે, અને વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ નથી, પણ ખરેખર બંધ માર્ગ છે. પરંતુ નિશ્ચય મોક્ષ માર્ગમાં સહચર હોવાથી તેને વ્યવહાર મોક્ષ માર્ગ શું લખ્યું છે, કહેવાય છે. છે નહીં, તેલની બરણી એમ કહેવાય છે કે છે? એક કાચની બરણી ને એક તેલની બરણી, બે બરણી છે ને. કે કથન બરણીનું કથન બે પ્રકારે છે, બરણી તો એક જ છે, પણ એને શું કામ તેલની બરણી તમે કહો છો? તો પછી જો બરણી એક જ હોય, એક કેમ નથી કહેતા? કે તને એ બરણીની અંદર તેલ છે એવું જ્ઞાન કરાવવા માટે તેલની બરણી છે. જે બરણી ખાલી છે એને કઈ કહેવાય? તેલની કહેવાય, ઘીની કહેવાય? જે ખાલી બરણી છે એને શું કહેવાય, ઘીની કે તેલની? એને કદાચ કોઈ તેલ ને ઘી ની કહે તો એ નિશ્ચય છે કે વ્યવહાર છે? અજ્ઞાન છે. એ નિશ્ચય તો છે નહીં, પણ વ્યવહાર પણ નથી, કારણ કે એનું હેતુ નથી. વ્યવહારનું પણ કોઈક હેતુ, પર્પઝ, પ્રયોજન હોય છે. જે બરણીની અંદર તેલ ભર્યું હોય એને આપણે ઘીની બરણી કહીએ, તો વ્યવહાર તો ખરો કે નહીં? વ્યવહાર તો ખરો ને. તેલ ભર્યું છે ને આપણે એને શું કહીએ, ઘીની બરણી, તો નિશ્ચય કે વ્યવહાર? કાંઈ નથી બેમાંથી. તો કથન વ્યવહારના કથનનું પણ પ્રયોજન હોય. તો જે એ નિશ્ચય છે એમાં ગમે તે ભર્યું હોય, પણ એને ખરેખર કાચની બરણી છે ને કાચની કહીએ છીએ, પછી તેલ ભર્યું કે ઘી ભર્યું કે ગમે તે ભર્યું, તો એને કાચની બરણી કહેવી તેનું નામ નિશ્ચય છે. પણ એને સંયોગનું જ્ઞાન કરાવો, એ એનો હેતુ છે, પ્રયોજન છે. જેમ એકેન્દ્રી બેન્દ્રી જીવ કહીએ છીએ, એનો હેતુ શું છે? કે તે જીવના સંયોગમાં અત્યારના એક ઇન્દ્રિય છે કે બે ઇન્દ્રિય, અત્યારના પંચેન્દ્રિય વાળો નથી, એટલું જ્ઞાન કરાવવું છે. પણ ખરેખર એનાથી કોઈ એમ માની જ લે કે તેલ વાળી જ બરણી હોય એવું બનતું હશે ને સપનામાં ક્યારેક કદાચ, તો એવો એકેન્દ્રી કે બેન્દ્રી જીવ નથી, એવું જ્ઞાન સંયોગનું જ્ઞાન કરાવાય વ્યવહારનું કથન છે. એના અહીંયા ખુલાસો કર્યો કે કથન બે પ્રકારે છે, નિશ્ચય ને વ્યવહાર. માર્ગ તો એક જ છે, એમાં જે ખરેખર માર્ગ છે તેને કેવું, તેનું નામ નિશ્ચય કથન. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે ખરેખર મોક્ષ માર્ગ હોવાથી તેને મોક્ષ માર્ગ કેવો તેનું નામ નિશ્ચય કહેવામાં આવે છે. અને વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ શું છે, છે તો બંધ માર્ગ, છે તો કારણ કે વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એટલે શું, સાત તત્વની શ્રદ્ધાનો રાગ, દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રનું જ્ઞાન, એ બધો વિકલ્પ રૂપ છે ને, રાગ રૂપ છે. વિકલ્પ ને રાગ હોવાથી તે બંધ માર્ગ છે, છે તો બંધ માર્ગ. છતાં સંયોગમાં નિશ્ચય રત્નત્રય પ્રગટ થયા છે તો તેને વ્યવહાર એમ એવો આરોપ આપવામાં આવે છે. એટલે આરોપ છે યથાર્થપણે નથી, પણ જ્યાં નિશ્ચય મોક્ષ માર્ગ ન હોય ત્યાં કોઈ કદાચ વ્રત તપ કરે કે શાસ્ત્ર નો અભ્યાસ કરે તે નિશ્ચય કહેવાય કે વ્યવહાર કહેવાય, કે નિશ્ચય પણ કહેવાય નહીં ને વ્યવહાર પણ કહેવાતું નથી, એ તો બંધ માર્ગ છે, શુભ રાગ રૂપે છે. આ તો જેને અંતરમાં સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન ને સ્વરૂપમાં આચરણ રૂપ નિશ્ચય રત્ન ત્રય પ્રગટ્યા છે એને સાથે રહેલા શુભ રાગને વ્યવહારનો આરોપ આપવામાં આવે છે. આરોપ છે ખરેખર નથી, છે તો બંધ માર્ગ. પણ નિશ્ચય માર્ગમાં સહચર, સહચર એટલે સાથે, સહ એટલે સાથે, ચર એટલે રહે છે, ચાલે છે, રહે છે, સહચર હોવાથી તેને વ્યવહાર મોક્ષ માર્ગ શું લખ્યું છે, કહેવાય લખ્યું છે, છે નથી. શું છે, વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ લખ્યું છે કે વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. તેલની બરણી છે કે કહેવાય છે, બેમાં ફરક છે ને. પેલી બરણી માની લઈએ તો શું થાય, કોઈ દી બનતું એવું ક્યારે શક્યતા છે જ નહીં. ડાબલી, હીરાની ડાબલી, હીરાન ડાબલી કોઈ કદાચ જોયો તો મને તો ખબર નથી બને કે નહીં હીરાન ડાબલી. એક કથન પદ્ધતિ, આપણે કથન પદ્ધતિને સત્યાર્થ માનીએ તો એ અજ્ઞાનતા છે. હવે વ્યાખ્યા કરે છે, પેલા શું વ્યાખ્યા કરી આપણને સારાંશમાં, કે આ જીવનું ખરેખર હિત શેમાં સમાયેલું છે, કે સુખ પ્રાપ્તિમાં. તો સાચું સુખ કોને કહેવાય, જ્યાં આકુતા નથી, જ્યાં ક્લેશ કસાય નથી, જ્યાં ચિંતા નથી, એ સાચું સુખ છે. તો એવું સુખ ક્યાં હોય છે, કે મોક્ષમાં હોય. માટે દરેક જીવે મોક્ષ માર્ગ નો પ્રયત્ન પુરુષાર્થ કરવો જોઈએ. તો પ્રશ્ન છે, મોક્ષ માર્ગ કોને કહેવાય, કે સમ્યક દર્શન ના ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. એનું કથન બે પ્રકારે. તો હવે ત્રીજા પેરેગ્રાફમાં એ નિશ્ચય સમ્યક દર્શન ના ચારિત્ર ની વ્યાખ્યા કરે છે. આત્માનું પરદ્રવ્યથી ભિન્નપણાનું યથાર્થ શ્રદ્ધાંત તે નિશ્ચય સમ્યક દર્શન છે. નિશ્ચય સમ્યક દર્શન કોને કીધું, આત્માનું. છ દ્રવ્યનું નથી લખ્યું, સાત તત્વનું નથી લખ્યું, પણ કોનું, છ દ્રવ્ય ને સાત તત્વ માંથી હવે એક આત્મા ગોતવાનો છે, આત્માને જુદો તારવવાનો છે. યુ નો દિસ, કદાચ બિઝનેસમાં કોઈને ખબર, તારવણી કરતા હોય, માર્કેટ એન્ડ અપ એન્ડ ડાઉન થતી હોય ને, રિસર્ચ કરતા તારવણી કઈ જુદી હોય, એસેસ કરે, એ છતાં તારવણી ખબર છે, એનાલિસિસ. એમાં ખાસ તો આ લોકો જે હોય છે ને શેર બજારમાં, એ લોકો એને તારવણી ખાસ કે, યુ નો, ગુજરાતી મને તાવડે વધારે, એને રૂખ કે, રૂખ. માર્કેટ ભલે ડાઉન જતી હોય, એને રૂખ ખબર હોય કે હમણાં થોડા વખત પછી અપ જશે. દેટ ઇઝ એના ટર્મ્સ જે હોય, ટ્રેન્ડ. એના ટ્રેન્ડ અત્યારે ભલે ડાઉન હોય, પણ એવી એને કે ત્યાં કેવી બુદ્ધિ ચાલે, એનો રૂખ કે, એને 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 તારણ કે. એમ અહીંયા કે છે કે આત્માને છ દ્રવ્ય માંથી કેવો છે, જુદો તારવવાનો. ભલે છ દ્રવ્યો માં છે, પણ છ દ્રવ્ય થી જુદો, ભલે રાગ સાથે દેખાતો હોય, પણ રાગ થી જુદો તારવવો છે, સાત તત્વ થી જુદો તારવ. એવા આત્માનું પરદ્રવ્ય થી કેવું છે, ભિન્નપણાનું. પરદ્રવ્યો માં હું નથી, પરદ્રવ્ય થી હું તો જુદો છું. રાગ માં હું નથી, રાગ થી તો હું જુદો છું. એવું પોતાના આત્માનું પરદ્રવ્ય થી ભિન્નપણાનું યથાર્થ શ્રદ્ધાંત, સાચું ઓળખાણ, સાચી પ્રતીતિ, તેને નિશ્ચય સમ્યક દર્શન, યથાર્થ સમ્યક દર્શન, સાચું સમ્યક દર્શન કહેવામાં આવે છે. વિકલ્પમાં નહીં, ભાષામાં નહીં, એવું આત્માનું પ્રત્યક્ષ અનુભવ થઈને, વેદન થઈને જે શ્રદ્ધાંત થાય તેને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. પછી આત્માનું પદ્રવથી ભિન્નપણાનું યથાર્થ જ્ઞાન તે નિશ્ચય સમ્યક જ્ઞાન છે. શાસ્ત્રનું જ્ઞાન તે નિશ્ચય સમ્યક જ્ઞાન એમ નથી, પણ આત્માનું, જે આત્માની શ્રદ્ધા કર્યું તો તે જ આત્માનું સાથે જ્ઞાન થાય છે. પરદ્રવ્યથી હું જુદો છું એવું સ્વસંવેદન પ્રત્યક્ષ સીધું, પાંચ ઇન્દ્રિયને મનના અવલંબન છૂટીને સીધું જ્ઞાન, આત્માનું પરદ્રવ્યથી ભિન્નપણાનું યથાર્થ સાચું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. શ્રદ્ધા આત્માની ને જ્ઞાન જગતનું એમ નથી, જે જ્ઞાન શ્રદ્ધા આત્માની છે તે જ આત્માનું જ્ઞાન તેને સમ્યક જ્ઞાન કહે છે. અને ચારિત્ર, પરદ્રવ્યનું આલંબન છોડીને આત્મ સ્વરૂપમાં લીન થવું તે નિશ્ચય સમ્યક ચારિત્ર છે. મોક્ષ માર્ગમાં કેટલા ગુણની પર્યાય હોય? ત્રણ કે અનંત? કેટલા ગુણની? આપણને છે અનંત ગુણની, પણ મુખ્ય શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ત્રણની મુખ્યતા જ, બાકી ત્રણ જ ગુણ છે ને બીજા બાર પરદ્રવ્યમાં એકત્વમાં પડ્યા છે. એમ છે કે અનંત ગુણોની પરણતી કોની સન્મુખ થાય છે? વિષય એક છે, પરણતી અનંત છે. જેમ ગુરુદેવસિંહ બિરાજમાન હોય, ગુરુદેવસિંહ એક છે અને એને જોનારા કેટલા જીવો હોય છે, એમ પોતાનો ત્રિકાળી ભગવાન આત્મા એક છે, એની સન્મુખ વળનારી પરણતી કેટલી છે? અનંત ગુણોની પરણતી એની સન્મુખ વળે છે, તેનું નામ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. તો વર્ણન કાંઈ બધી પરણતીને ન થઈ શકે, તો ત્રણની મુખ્યતાથી વાત કરવામાં, વિષય બદલતો નથી, પરણતી ગમે તે હોય, શ્રદ્ધાની હોય, જ્ઞાનની હોય, ચારિત્રની હોય, સુખની હોય, વીર્યની, કોઈ પણ પરણતી અલગ હોય, પણ વિષય એક જ છે કે સ્વભાવનું જ્ઞાન અને છદ્રવ્યની શ્રદ્ધા અને વ્રત તપ સંયમી ચારિત્ર, એમ કોઈ અલગ અલગ રહેતું નથી. તો પરદ્રવ્યનું આલંબન છોડીને આત્મ સ્વરૂપમાં લીન થવું, સ્થિર થવું, એકાગ્ર થવું તે નિશ્ચય સમ્યક ચારિત્ર છે. આ નિશ્ચયની વાત કરી, હવે વ્યવહાર કોને કહેવાય તેની વાત કરે. સાતે તત્વોનું જેમ છે તેમ ભેદરૂપ, એક પોઈન્ટ ભેદરૂપ, પછી બીજું શું છે? અટળ શ્રદ્ધાન કરવું તે વ્યવહાર સમ્યક દર્શન. શું લખ્યું છે? કહેવાય છે, વ્યવહાર કહેવાય છે ને નિશ્ચય હોય છે. વ્યવહાર થી કથન શૈલી છે એ તો છે. તો સાત તત્વની ભેદરૂપ શ્રદ્ધા એ ક્યાં ગુણની પર્યાય છે? જેને વ્યવહાર સમ્યક દર્શન કીધું ને આપણે, ક્યાં ગુણની પર્યાય છે? સાત તત્વની ભેદરૂપ શ્રદ્ધા ચારિત્ર ગુણની, કારણ કે રાગ છે. શ્રદ્ધામાં તો મિથ્યા અથવા સમ્યક બે જ પર્યાય છે. આ શું છે? રાગ રૂપની પર્યાય છે ને. સાત તત્વની ભેદરૂપ શ્રદ્ધા શું છે? રાગ છે, વિકલ્પ છે, અને વિકલ્પ તે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે, દોષ રૂપની પર્યાય છે. તો એનું નામ શું આપ્યું છે? વ્યવહાર. એટલી તો ઉપચાર કર્યો. જો કોઈ કે વ્યવહાર શા માટે છે, તો કોઈ ક્યાં ગુણની પર્યાય? ચારિત્ર ગુણની, પણ એને વ્યવહાર સમ્યક દર્શન, કારણ કે જ્યાં જ્યાં નિશ્ચય હોય ત્યાં આવું હોય છે વિકલ્પ, તો તેને ઉપચાર કરીને તેને સમ્યક દર્શન કીધું, માટે તે વ્યવહાર થઈ ગયો. છે બીજા ગુણની પર્યાય અને કીધી શ્રદ્ધાની પર્યાય, તો તે ઉપચાર થઈ ગયો, વ્યવહાર થઈ ગયો. અને આમાં એક ખાસ સમજવા જેવું છે કે સાત તત્વોની, પેલા તો જે દર્શનની અંદર જે અભિપ્રાયમાં સાત તત્વ નથી એને નિશ્ચય સમ્યક દર્શન થાય કે વ્યવહાર થાય? તો શું થાય એને? આ ખાસ સમજવા જેવું જ ભાઈ, અમે તો બધાને માનીએ ગમે ત્યાં, આપણે એવું શું કામ એક એક પકડી ન બેસું ને, બધું જ માનવું ને, બે ને બે ચારે પકડવા ને બે ને બે પાંચે પકડીને ચાલુ, એમાં શું છે? બધા લેવાના, બધામાં રહેવા જશો એકે હાથમાં નહીં રહે. એક સત્યને પકડો તો જ્યાં હોય ત્યાં આવું એને ખ્યાલ હોવો જોઈએ. સાત તત્વો જે મતમાં નથી એ મતમાં તો આગળ જોવાય નથી જવું કે હાચો છે ખોટું. જેટલું વ્યવહાર શુદ્ધિ પેલા થવી જોઈએ, વ્યવહારમાં પણ હજી પાત્રતા એટલી તૈયાર નથી થતી. અને આગળની વાત તો નિશ્ચય આત્માની શ્રદ્ધા એની વાત તો હજી ઘણી દૂર છે. નિશ્ચય પૂર્વક વ્યવહારની આવી ભૂમિકા એના જીવનમાં તૈયાર થવી જોઈએ. પાછું સાત તત્વો એક, પછી બીજું સાથે શું, જૈનમાં ઘણી જગ્યાએ સાત તત્વો હોય છે. હવે બીજું પોઈન્ટ આવે, જેમ છે તેમ. એમાં પણ ક્યાંક હોય કે ના ભાઈ શુભ ભાવ કરીએ તો કઈક સંવરમાં ચાલ્યા જતા છે. આશ્રવ તત્વ માની લઈએ, સંવર સંવર નિજ આત્માને સુખરૂપ છે અને માને શું દુઃખરૂપ, કે ને મીણના દાંતે શું કરવાના, લોઢાના ચરણા ચાવવા, એટલું બધું દુઃખ હશે ને ચારિત્રમાં. દુઃખરૂપ પરિણતિ છે કે સુખરૂપ પરિણતિ છે? તો એ રીતે ખોટી રીતે વિપરીત માને તો પણ એ તત્વને સમતો નથી. સાત તત્વો જોશે. સેકન્ડ, જેમ છે તેમ. તેની ભેદરૂપ શ્રદ્ધા કેવી હોવી જોઈએ? અટળ હોવી જોઈએ. ત્રીજું, ભેદરૂપ શ્રદ્ધા પણ કેવી? નિશ્ચય શ્રદ્ધા જ્યાં થાય એ તો અટળ રૂપ છે સમ્યક દર્શન પૂર્વક, પણ ભેદરૂપ શ્રદ્ધા પણ પેલા કેવી જોઈએ? અટળ રૂપ થવી જોઈએ. અન્ય મતોમાં એવા શબ્દો સાંભળે, આત્મા સાંભળે ને ચૈતન્ય સાંભળે, પરથી જુદો છે સંસાર અનિત્ય છે સાંભળી ન્યાય માથા નમાવે એ ચાલે નહીં. સાત તત્વ જોશે, એને જેમ છે તેમ માનવા પડશે. અને કેવી શ્રદ્ધા? અટળ. શ્રદ્ધાન કરવું તેને તો હજી વ્યવહાર વિકલ્પ, હજી તો હજી તેને ભૂમિકાની તૈયારી કહેવામાં આવે છે. એટલે આ જીવનમાં બે પ્રકારેનું ભૂમિકા તૈયાર કરવા માટે અહીંયા વાત કરે છે. જો કે સહચર એટલે સાથે, સહ મીન્સ ટુગેધર, સહ અને ચર એટલે રહેવું, સહ એટલે સાથે, ચર એટલે ચાલવું રહેવું. જ્યાં જ્યાં આત્માની શ્રદ્ધા સમ્યક દર્શન થયું હોય ત્યાં સાત તત્વની જેમ છે તેમ અટળ શ્રદ્ધા હોય જ છે. સમ્યક દર્શન પામ્યો, આત્માનો અનુભૂતિ થયો, એ સાત તત્વને જેમ છે તેમ યથાર્થપણે જાણે છે, સમજે છે, શ્રદ્ધા કરે છે, તો તેને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય છે. એટલે સહચર એટલે સાથે, ટુગેધર. જોકે સાત તત્વના ભેદની અટળ શ્રદ્ધા શું લખ્યું છે? શુભરાગ. અને શુભરાગ ક્યાં ગુણની પર્યાય હોય? બરોબર ને? જોકે સાત તત્વોની ભેદરૂપ અભેદ શ્રદ્ધા કરે તો શું થાય? તો એમાંથી છુપાયેલી આત્મજ્યોતિ એના હાથમાં. આ તો એક એક વિકલ્પરૂપ ભેદરૂપ શ્રદ્ધા. જોકે સાત તત્વના ભેદની અટળ શ્રદ્ધા શુભરાગ છે, તેથી તે ખરેખર સમ્યક દર્શન નથી. પણ નીચલી દશામાં ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં છ જ કેમ લીધા? પછી આગળ કેમ લીધા? સાતમું સાતમાં ન હોય, તેમાં ન હોય સાત તત્વની શ્રદ્ધા ન? કારણ કે ત્યાં એવો વિકલ્પ નથી હોતો. સાતમાંથી તો નિર્વિકલ્પ દશા શરૂ થઈ જાય. એટલે સવિકલ્પ દશા ક્યાં હોય છે? ચોથે પાંચમે અને છઠ્ઠે, એટલે ત્યાં સુધીની જ વાત કરી. જોકે સાત તત્વોની ભેદની અટળ શ્રદ્ધા શું છે? શુભરાગ છે, પુણ્ય આશ્રવ છે, ચારિત્ર ગુણની પર્યાય છે, શ્રદ્ધા ગુણની પર્યાય નથી. તેથી તે ખરેખર સમ્યક દર્શન તો નથી, શ્રદ્ધા ગુણની પર્યાય નથી. પણ નીચલી દશામાં, નીચલી એટલે ચોથું પાંચમું ને છઠ્ઠું, એ ગુણસ્થાનમાં નિશ્ચય સંકેતની સાથે સહચર, સહચર સાથે રહેના હોવાથી તે વ્યવહાર સમ્યક દર્શન છે. બરોબર ને? હવે તો વાંચતા બરોબર ખ્યાલ આવશે, ગુજરાતી પાકું થઈ જશે, બીજું તો કઈ નહીં કદાચ. સહચર હોવાથી તેને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય. કથનમાં છે, ખરેખર બે નથી. સમ્યક દર્શન એક નિશ્ચય અને એક વ્યવહાર, એવી શ્રદ્ધા ગુણની બે પર્યાય છે. આવી બે પ્રકારે કથન શૈલી ચાલે છે. સમ્યક દર્શન તો એક જ પ્રકાર છે. આઠ મદ, ત્રણ મૂઢતા, છ અનાયતન અને શંકા વગેરે આઠ, એ પચીસ સંકિતના દોષ છે, સમ્યક્ત્વના દોષ છે. પચીસ દોષ ક્યાં છે? આઠ પ્રકારના અભિમાન જે આપણે આવ્યા હતા, કુળનું અભિમાન, જાતિનું અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, જ્ઞાનનું, તપનું, એવા આઠ. ત્રણ મૂઢતા, દેવ મૂર્તા, ગુરુ મૂર્તા અને ધર્મ મૂર્તા, શાસ્ત્ર મૂર્તા, ધર્મ મૂર્તા. છ અનાયતન, અનાયતન એટલે અનાયતન નો અર્થ અનાયતન, રહેવાનું સ્થાન નહીં, ન રહેવા લાયક. જ્યાં ધર્મ રહેતો નથી, આયતન એટલે સ્થાન, અન એટલે નહીં. જ્યાં ધર્મ રહેવાનું સ્થાન નથી તેને અનાયતન કહેવામાં આવે. તો ધર્મ ક્યાં નથી રહેતો? કુદે, કુગુરુ અને કુશાસ્ત્ર, કુધર્મ અને એને માનનારા, કુદેવ ના સેવક, કુગુરુ નો સેવક અને કુધર્મ નો સેવક, એ છ પ્રકારના અનાયતન છે. આ બધું સમ્યક દ્રષ્ટિને હોતું નથી. અને સમ્યક દ્રષ્ટિને તો ન જ હોય, પણ જે સાચો આત્માર્થી મુમુક્ષુ છે તેના જીવનમાં પણ હોય શકે. આવું જ્યાં સુધી છે ત્યાં સુધી તેને ધર્મની શરૂઆત તો ઘણી દૂર રહી, આંગણામાં પણ આવ્યો નથી. ધર્મના આંગણામાં એને પ્રાપ્ત કરવાની લાયકાતપણામાં પણ આવ્યો. કઈક છૂટતો હોય કે નહીં? ઓલા લોકો દુકાન વાળા ક્યાંક ઓલું છે ને, યરલી સેલ કરતા, એમાં કઈ છૂટ આપે કે નહીં? ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ તો છે. સંસારમાં કદાચ તું નરકમાં એક સીધો નહીં જતો, એકાદ સ્વર્ગ નો કરીને, પણ રહેવાનો છો તો સંસારમાં છૂટ જોતી તેવી છે. બીજી કોઈ તને ધર્મમાં તને કઈ છૂટ મળે એવી? એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પણ માર્ગમાં છૂટ ન હોય. અને તને છૂટ લેવાની ભાવના થાય એની કરતા તને એમ કેમ ન થાય કે હું પુરસાદ કરીને એને પામું? દ્રાક્ષ સુધી ન પહોંચે એટલે દ્રાક્ષ ખાટી છે એમ કેવું એમ ને? શિયાળે કૂદકા તો માર્યા બેચા આવે છે ને, એવી તો સ્ટોરી આવડતી હશે ઇંગ્લિશમાં. કૂદકા મારીને પહોંચે ને એટલે પોતાનો વાંક ન કાઢો, વાંકો ન કાઢો, દ્રાક્ષ ખાટી છે. એમ ધર્મના માર્ગમાં પોતાની જાતને છેતરશે, પોતે દુઃખી થશે. આવો વિતરાગ નો માર્ગ મેળો, સાચા દેવ શાસ્ત્ર ગુરુ મેળાતો એની પાત્રતા લાયકાત તો એના જીવનમાં પ્રથમ થવી જોઈએ. તો આઠ પ્રકારના અભિમાન, ત્રણ મૂઢતા, છ અનાયતન અને શંકા વગેરે આઠ દોષ, નિસંગતાની સામે આઠ દોષ, એ 25 સમ્યક્ત્વના દોષ છે. તથા નિસંકિત વગેરે આઠ સમ્યક્ત્વના અંગ છે, ગુણ છે, લક્ષણ છે. એને સારી રીતે જાણીને દોષોનો ત્યાગ અને ગુણોનું ગ્રહણ કરવું જોઈએ. દોષને પણ દોષપણે જાણશે તો છોડશે, ગુણને ગુણપણે જાણશે તો ગુણને ગ્રહણ કરશે. તો 25 પ્રકારના દોષને જાણીને છોડવા અને 8 પ્રકારના ગુણને જાણીને ગ્રહણ કરવા. જે વિવેકી જીવ, વિવેકી ભેદ જ્ઞાની જેને જુદા પાડતા આવડે છે, સ્વપનનું જેને ભેદજ્ઞાન, સ્વભાવ વિભાવનું જેને ભેદજ્ઞાન છે, તેવો જીવ નિશ્ચય સમ્યક્ત્વને ધારણ કરે છે. તેને કમજોરી છે ત્યાં સુધી પુરુષાર્થની મંદતાના કારણે, જો કે જરા પણ સંયમ હોતો નથી. શું કહે છે? જે વિવેકી જીવ નિશ્ચય સમ્યક દર્શન ધારણ કરે છે, આત્માની અનુભૂતિ કરે છે, તેને શું છે? કમજોરી છે. તાવ ઉતરી ગયા પછી શું થાય છે? રોગ રહેતો નથી પણ શું રહે છે? વીકનેસ, અશક્તિ, વીકનેસ, વીકનેસ છે, રોગ નથી. એમ સમ્યક દર્શન થતા મિથ્યાત્વનો દોષ, રોગ ચાલ્યો ગયો, પણ હવે શું રહે છે? કમજોરી, પુરુષાર્થની કમજોરી, પુરુષાર્થની ઊંડાઈ નહીં. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં શું છે? પુરુષાર્થની કે કમજોરી છે. ક્યારે પણ આપણે શબ્દ એમ ન વાપરો, ભાઈ શું થાય, ઘણું તત્વ ગમે છે પણ પુરુષાર્થની કમજોરી, પુરુષાર્થની કમજોરી કે આપણને ઊંધાય છે. મને નબળાઈ લાગે છે ક્યારે લાગુ પડે? તાવ ઉતરા પછી કે તાવ વખતે લાગે? તાવ ઉતરા પછી નબળાઈની વાત આવે. એમ જેને સમ્યક દર્શન થયું છે, મિથ્યાત્વનો રોગ ગયો છે, એને કમજોરીની વાત હોય. અજ્ઞાનીને તો પુરુષાર્થની ઊંધાય છે. તો પુરુષાર્થની કમજોરી છે કર્મને કારણે નહીં. કોનો વાંક છે અહીંયા? કર્મ આવીને હેરાન કરે છે ને. ચાર ગતિમાં શું થાય? કર્મે રાજા, કર્મે રંગ, બરોબર ને? કર્મ જ હેરાન કરે છે આપણને. અહીંયા કે છે પોતાનો દોષ છે, કમજોરી છે ત્યાં સુધી પુરુષાર્થની મંદતાના કારણે કોઈનો વાંક નથી. જો કે જરા પણ સંયમ હોતો, ચારિત્ર હોતો નથી, સમકીતીને હોતો નથી. સંયમ એટલે કયો? મુનિ દશાને યોગ્ય. બાકી એના જીવનમાં એ પ્રકારનું તો હોય જ છે. કોઈ કે સંયમ નથી એટલે ગમે એવું કરે એવું હોતું નથી. તો પણ તે ઇન્દ્રાદિક દ્વારા પૂજાય છે. સમકીર્તિ સંયમ નથી છતાં ઇન્દ્ર પણ એની પ્રશંસા કરે છે. ત્રણ લોક અને ત્રણ કાળમાં નિશ્ચય સમ્યક તો સમાન સુખકારી બીજી કોઈ વસ્તુ નથી. આ ત્રીજી ધારમાં આપણને સમ્યક દર્શન ની મહત્તા દેખાડી, તેના દોષ પણ દેખાડ્યા, તેના ગુણ પણ દેખાડ્યા, સાથે સાથે બધી વાત અંદરમાં આવી ગઈ છે. એનો તો અહીંયા સારાંશ છે કે આ ઉપરથી તને હવે એની મહત્તા આવી જોઈએ કે ક્યાંય પણ તું ચાલ્યો જા, સિમંદર ભગવાન પાસે પણ જા, તો પણ ત્યાં શેની મહત્તા છે, મહિમા છે, કે સમ્યક દર્શન ની મહત્તા છે. બીજી કોઈ વસ્તુ એના જેવી સુખનું કારણ, સુખનું સાધન થતું નથી. બધા ધર્મોનું મૂળ, બધી સુખનું મૂળ, બધી વિતરાગતાનું મૂળ એટલે કે સાર અને મોક્ષ માર્ગનું પહેલું પગથિયું આ સમ્યક્ત્વ જ છે, સમકિત છે, કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન જ બધા સુખનું મૂળ છે, બધાનું સાર છે અને મોક્ષ રૂપી મેળ છે, તેનું પગથિયું છે, મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે. તેના વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યકપણું પામતા નથી. સમ્યક દર્શન નથી તો જ્ઞાન પણ ખોટું અને ચારિત્ર પણ ખોટું છે, તો એ સમ્યક નથી પણ મિથ્યા કહેવાય છે. આવી સમ્યક દર્શન ની મહાનતા રહેલી છે. શ્રદ્ધા નો એવો સ્વભાવ છે, કાં હોય તો પૂરેપૂરી 100-100% ખોટી અને સાચી હોય તો 100-100% સાચી, એમાં ગ્રેડ નથી પડતા. જેમ ચારિત્રમાં ઓછું વધતું હોય છે, પેલા અલ્પ ચારિત્ર પછી વધારે ચારિત્ર, એવા શ્રદ્ધામાં ફરક પડતા નથી. કાં પૂર્ણ સાચી અથવા કાં પૂર્ણ ખોટી, એવો જ એમાં ફેર એવો પડતો નથી. જ્ઞાન ઓછું વધતું થાય છે, ચારિત્રમાં ઓછો પ્રકારનો ક્રમ પડે છે. શ્રદ્ધા તો એ પૂર્ણપણે કા સમ્યક કા પૂર્ણપણે મિથ્યા, તો એવો જ એમાં હોય. હા, એટલે જ્ઞાનમાં ક્ષોભસમ વધે કે એની નથી, પણ સ્વરૂપની સ્થિરતા થતા એનું અતિન્દ્રિયપણું, જ્ઞાનનું ઉપયોગનું અંતરમાં સ્થિરતા રૂપનું અતિન્દ્રિયપણું વધતું જાય છે. બારમાં કદાચ ક્ષોભસમ વધે કે શિવભૂતિ મુનિરાજ હતું, તેમને તો શિવભૂતિ મુનિરાજને માતુસ મારુસ એટલા શબ્દો પણ યાદ નહોતા રહેતા, પણ અંતરની સ્થિરતા હતી તો અતિન્દ્રિય જ્ઞાનની પણ વૃદ્ધિ સાથે થતી હતી. આયુષ્યનો બંધ થયા પહેલા સમ્યક તો ધારણ કરનાર જીવ મરણ પાયમાં પછી બીજા ભાવમાં, સમ્યક તો પહેલા થઈ ગયું અને પછી જો આયુષ બાંધે છે એવા જીવની વાત કરે છે. આયુષ્યનો બંધ થયા પહેલા સમ્યક તો સમકિત સમ્યક દર્શન જો એને પ્રાપ્ત થાય છે તો તે જીવ આયુષ પૂરું થતા ક્યાં જાય છે કે આવી નીચે દેખાડે છે ત્યાં જતો નથી. એને તો ઉચ્ચ જ હોય છે, મનુષ્ય હોય કે તિર્યંચ હોય તો વૈમાનિક માં જાય અને દેવ હોય તો મનુષ્યતા. નારકી ને દેવ સમકિત હોય, નરક માંથી ને દેવ માંથી ક્યાં આવે? મનુષ્યમાં આવે. તિર્યંચ અને મનુષ્ય હોય તો દેવમાં પણ વૈમાનિક માં જ જાય. એની અહીંયા વાત કરતી ક્યાં ક્યાં ઉત્પન્ન નથી થતા તેની વાત અહીંયા કરે છે કે બીજા ભાવમાં આયુષ પછી બંધાય, પેલા સમ્યક તો પછી આયુષ બંધાય, તો એ બીજા ભાવમાં નારકી પણ થતો નથી, જ્યોતિષી પણ થતો નથી. જ્યોતિષી દેવ, વ્યંતર દેવ પણ થતો નથી ને ભવનવાસી દેવ પણ થતો નથી. નપુંસક પણ ન થાય અને સ્ત્રી પણ ન થાય. સ્થાવર પાંચ પ્રકારના એકેન્દ્રી સ્થાવર ન થાય. વિકલ ત્રય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચતુંદ્રી. પછી પશુ, બીજો પ્રકારનો પશુ. હિનાંગ, હિન એટલે અંગ કોઈ ઓછું હોય, જેમ ઓલા બેરા આંધળા હોય, મૂંગા હોય, એવા નથી થતા. નીચ કુળ વાળો, એને એવું પાપ જ ન હોય કે જે નીચ કુળમાં, જે બધા હલકા કામ કરવા વાળા નીચ કુળમાં ન થાય. અલ્પ આયુષ વાળો, એવું જેને કે ઓછા મરણમાં, જેને આપણે કહીએ ને કે ભાઈ નાની વય હતું ને જલ્દી થયું, એવું નથી થતું. દરિદ્રી પણ થતો નથી, એ પ્રકારના પ્રતિકૂળ સંયોગો પણ એને હોતા નથી. તો ક્યાં જાય છે? મનુષ્ય અને તિર્યન સમ્યક દ્રષ્ટિ મરીને વૈમાનિક દેવ જ થાય. આટલા બધા તેના પાપના સ્થાનો એને બધા છૂટી જાય છે, હવે ન્યા જતો નથી. એ સમ્યક દ્રષ્ટિ તિર્યંચ અને મનુષ્ય હોય તો મરીને સ્વર્ગમાં જાય, પણ વૈમાનિકમાં જ જાય. દેવ અને નારકી સમ્યક દ્રષ્ટિ મરીને કર્મભૂમિમાં ઉત્તમ ક્ષેત્રે મનુષ્ય જ થાય છે. કર્મભૂમિમાં પાછા કેવા? ઉત્તમ ક્ષેત્ર મહાવિદેવ જેવું કે ઉત્તમ ક્ષેત્ર હોય જ્યાં ભગવાન હોય એનું અનુસંધાન મળતું હોય છે. અંતરની સમ્યક દર્શનની જ્યોત પ્રગટ થઈ છે, આત્માનુભૂતિ પ્રગટ થઈ છે, તો બીજા ભાવમાં પણ એને અનુસંધાન તે ચાલુ જ હોય છે. એવા ઉત્તમ ક્ષેત્રમાં તીર્થંકરોને જ્યાં હોય તેવામાં જ એ ઉત્પન્ન થાય છે. અને જો સમ્યક દર્શન થયા પહેલા દેવ મનુષ્ય તિરંજ કે નરકનું આયુષ બંધાઈ ગયું, આગળ કોની વાત કરી, પહેલા સમ્યક તો થયું પછી આયુષ બંધાય, હવે પહેલા આયુષ બંધાય અને પછી સમ્યક દર્શન થાય એવાની વાત કરે, કે સમ્યક દર્શન થયા પહેલા કોઈનું દેવનું કે મનુષ્ય તિરંજ કે નરકનું આયુષ બંધાઈ ગયું હોય તો તે મરીને દેવમાં ગમે તેનું બંધાણું હોય, વ્યંતરનું બંધાણું કે ભવનવ્યાસી, પણ એ મરીને ક્યાં જાય, વૈમાનિકમાં જાય. પહેલા આયુષ બાંધ્યું હોય ભવનવ્યાસીનું કે જ્યોતિષ વ્યંતરનું, પછી સમ્યક દર્શન પામે તે ક્યાં જાય, સ્વર્ગમાં તો જાય પણ વૈમાનિકમાં. પછી મનુષ્ય જો થયો હોય, મનુષ્યનું આયુષ બંધાણું અને પછી સમ્યક દર્શન પામે તો મનુષ્યપણામાં તો જાય, ગતિ ન બદલાય એટલો નિયમ સમજવો. એકવાર આયુષ બંધાય તો ગતિ ક્યારેય બદલતી નથી. એ ગતિમાં આયુષ ઓછું વધતું થાય અથવા સારી જગ્યા કે એવો ફેરફાર થાય, પણ ગતિ ક્યારેય બદલાય નહીં. તો પેલા મનુષ્યનું આયુષ બંધાઈ ગયું, પછી સમ્યક દર્શન પામે તો મનુષ્યપણામાં તો જશે, તે ક્યાં જશે, ભોગભૂમિનો મનુષ્ય થશે. તિર્યંજનું આયુષ બંધાઈ ગયું તો ભોગભૂમિનો તિર્યંજ, અને નરકનું આયુષ બંધાણું અને પછી સમ્યક દર્શન થયું તો પેલી નરકમાં જશે. એ સિવાયની 2-7 નરકમાં તે જતા નથી. આ બધો સમ્યક દર્શનનો જ પ્રતાપ છે. કોઈ દેવમાં હોય ને દેવનું આયુષ કોઈ બાંધી જ ન શકે. આ તો મનુષ્યમાં હોય કે તિર્યંચમાં હોય અને દેવનું આયુષ બાંધી લીધું અને પછી સમ્યક દર્શન થાય, એ તો આપણે નિયમ લીધો તો કે નરકમાંથી ક્યાં જવાની પોસિબિલિટી છે, નરકમાંથી છૂટીને મનુષ્ય અથવા તિર્યંચ, બે જ પોસિબિલિટી. નારકી મરીને નારકી પણ ન થાય અને નારકી મરીને દેવ પણ ન થાય, એના માટે બે પોસિબિલિટી. તિર્યંચમાંથી કેટલી પોસિબિલિટી છે, તિર્યંચ માંથી નરકમાં પણ જાય, તિર્યંચ મરીને તિર્યંચ પણ થાય, તિર્યંચ મરીને મનુષ્ય પણ થાય, તિર્યંચ મરીને દેવ પણ, એના માટે ચારે પોસિબિલિટી છે. નરક માટે બે જ છે, તિર્યંચ માટે, મનુષ્ય માટે 5. એ વળી કઈ નવી લાવ્યો, સરસ, વેરી ગુડ, સરસ. જો આ એક મનુષ્યપણાની વિશેષતા છે, મનુષ્ય મરીને મનુષ્ય થાય, મનુષ્ય મરીને તિર્યંચ થાય, મનુષ્ય મરીને નરકમાં, મનુષ્ય દેવમાં અને મનુષ્ય મોક્ષમાં પંચમ ગતિમાં, એ મનુષ્યને માટે. અને દેવમાંથી બે પોસિબિલ, કાં તો તિર્યંચ અથવા તો મનુષ્ય. દેવ મરીને દેવ થાય એવો તો પ્રશ્ન જ નથી. અહીંયા એમ કે છે, કોઈ પણ તિર્યંચમાં કે મનુષ્યમાં હોય દેવનું આયુષ બાંધ્યું પછી સમ્યક દર્શન પામે તો દેવમાં તો જશે પણ ક્યાં જશે, વૈમાનિકમાં. એવી જ રીતે કોઈ મનુષ્યનું આયુષ બાંધે છે 4 ગતિમાંથી કોઈ પણ અને સમ્યક દર્શન પામે છે તો એ ભોગભૂમિનો મનુષ્ય થશે. પછી તિર્યંજનું આયુષ કઈ ગતિમાંથી બંધાઈ શકે, તિર્યંજનું આયુષ કઈ ગતિમાં બંધાઈ શકે, ફરીથી પ્રશ્ન સમજાણો નહીં. જેમ દેવગતિનું આયુષ, દેવગતિનું આયુષ કેટલી ગતિમાંથી બંધાઈ શકે, દેવ પેલા એ કઈ ગતિમાં હોઈ શકે, કઈ, વેરી ગુડ, અને નરક માટે પણ 2 જ. તિર્યંજનું આયુષ બાંધવા માટે પૂર્વે કઈ ગતિ હોય, 4 હોય, તો કોઈ પણ 4 ગતિમાંથી એક જીવ તિર્યંજનું આયુષ બાંધે છે અને પછી ત્યાં સમ્યક દર્શન પામે તે ક્યાં ઉત્પન્ન થશે, ભોગભૂમિમાં. પછી નરકનું રહી ગયું, નરક માટે કયા પોસિબિલિટી છે, 2 જ, તિર્યંજ અથવા તો મનુષ્ય. એમાં કોઈ જીવ હોય એને નરકનું આયુષ બાંધી લીધું અને પછી સમ્યક પામે છે તો ક્યાં જશે, પેલી નરકમાં જશે. ભોગભૂમિ ભૂમિ મનુષ્યમાં જ છે, કર્મભૂમિ ને ભોગભૂમિ એ મનુષ્ય લોકમાં જ છે, મધ્ય લોકમાં જ છે. અને કાયમી ભોગભૂમિ દેવકુરુ અને ઉત્તરકુરુ છે. બાકી આપણે પણ અહીંયા પેલો બીજો ત્રીજો આરો હતો ત્યારે 3 આરા સુધી આ ભોગભૂમિ કહેવાતી. ભરતક્ષેત્ર ને એરાવતમાં પેલો બીજો ત્રીજો આરો તે ભોગભૂમિ કહેવાય. અને કાયમી છે તે દેવકુરુ ને ઉત્તર કુરુ, તેને કાયમી ભોગભૂમિ, ઉત્તમ ભોગભૂમિ કહેવાય. એ દમે કોઈ પણ દ્વીપ માં આવે, જંબુ દ્વીપ માં પણ છે, દાતકી ખંડ માં પણ છે, ને જંબુ પુષ્કર દ્વીપ માં પણ છે. ના એને ન હોય, એટલા પૂન હોય કે જે ઈચ્છિત વસ્તુ જોતી હોય તે મળી રહે. ત્યાં તો કલ્પવૃક્ષ હોય એટલે કઈ બીજું પ્રકારનું બાહ્ય દુઃખ ન હોય. મિથ્યાત્વ નું દુઃખ તો હોય છે, અજ્ઞાનતા છે. ક્યાં? લગભગ ચોથું, બહુ ખ્યાલ નથી, ચોથું તો હોય શકે છે, પાંચમું છે કે નહીં ખ્યાલ નથી, ચાર તો હોય, સમય દર્શન પામી શકે છે. બહુ ગુણ ના મુનિ પણ તો ન હોય, ચોથું ગુણ સ્થાન જ હોય શકે છે. ના ખ્યાલ નથી, ખ્યાલ નથી, એ બી કદાચ ન પણ હોય, કદાચ પછી આર્ય અનાર્ય થતું હોય છ ખંડમાં. એ તો પછી, એ તો કર્મભૂમિ થયા પછી, કદાચ બધે જ ભોગભૂમિ, મેં બી ખબર નથી હવે ખ્યાલ વગર તો. સમકીતિ જે હોય એ દેવનું આયુષ પૂરું કર્યા પછી મનુષ્ય જ થાય, અને મનુષ્યમાં પણ સારી, જેને કીધું ને ઉચ્ચ ભૂમિમાં, કર્મભૂમિમાં, કે જ્યાં એની સાધના આગળ ચાલે વધે એવી જ જગ્યાએ પોતે આવે છે. હા તો મહાવીર છે ને શ્રેણીક રાજ, હા ત્યારે અહીંયા આવશે ભરત ક્ષેત્રમાં. હા તો એ તો ઓલી તો ઓલરેડી છે જ, આ તો અહીંયા કર્મભૂમિ થાય ત્યારે, ઓલી તો એક કાયમી છે. હા ત્યારે અહીંયા કર્મભૂમિ આત્માની આરાધના માટે ત્યારે સારી હશે, ત્યારે ચોથો કાળ. આ તો મહાવિદય એક કાયમી ઉત્તમ કર્મભૂમિ છે, એના માટે અત્યંત કર્મભૂમિ છે. કર્મ એટલે આપણે અહીંયા કાર્ય કરીને બધી વસ્તુ મેળવવી પડે છે. જે આપણે પાંચ ઇન્દ્રિયના વિષયને ભોગની વસ્તુ છે એ કેવી છે? કાર્ય કરીને, કર્મ કરીને, કાર્ય કરીને મેળવવી પડે. અને ભોગભૂમિમાં શું હોય છે? કલ્પવૃક્ષ એ બધા હોય છે, એમાંથી સીધું મળે છે. જેમ અહીંયા કરે ને ક્રિસમસ ટ્રી કરે છે ને, એમાં બધું લટકાવે છે ને, એ બધી કોપી કરવા માંડ્યા ને, છે કલ્પવૃક્ષ, એમાં ખબર નથી લટકાવતા હોય કે નહીં. એવું લખે આ ત્યાં એવા 10 પ્રકારના વૃક્ષ ને એવા બધા હોય છે, એમાં ઈચ્છિત વસ્તુ જે ભોગની સામગ્રી હોય મળે, એમાં કોઈ મેળવવા જવું પડે કે એવું હોતું નથી, તેનું નામ ભોગભૂમિ કહેવાય. અહીંયા મહેનત કરીને, કાર્ય કરીને મેળવવું પડે છે. હા એ તો આત્માનો અનુભવ ન કરે, મિથ્યાત્વ રહી ગયું અને કદાચ એવા સ્વભાવ કર્યા તો ત્યાંથી અહીંયા આવી શકે છે, મનુષ્ય મરીને મનુષ્ય થઈ શકે છે. એટલે ભોગવાની જ વસ્તુ હોય, એમાં તો બીજું કઈ કદાચ ખાવાનું હોય પણ નિહાર કે એવું બધું કઈ ન હોય. ભોગ ભોગ એટલે આનંદ નું બધું, પ્રમોદ ને એવું બધું બધું. માટે દરેક આત્મહિતે છોયે, આ વાત કોના માટે છે? આત્માનું જેને હિત કરવું છે તેને. દરેક પાછું કોઈ પણ ગતિમાં હોય, કોઈ પણ ક્ષેત્રમાં, ગમે તે સ્થિતિમાં, કોઈ પણ. આ જૈન ધર્મ કોના માટે? જૈનો માટે છે ને. તો દરેક આત્મા માટે છે, કોઈ પણ જીવ માટે, કરે તેને માટે છે. પણ આ દરવાજા, જૈન ધર્મના દરવાજા કોના માટે ખુલ્લા છે? જીવ માત્ર માટેના, જીવ માત્રના કલ્યાણને, હિતને માટે છે. માટે દરેક આત્મહિતે છોઈએ. પેલા શું કરવું? સત શાસ્ત્રનો સ્વાધ્યાય, બાનું કાઢવું નહીં, પણ શું કરવું? દરેક આત્માનો જો હિત હોય, હિત કરવું છે, આત્માનું કલ્યાણ કરવું છે, આત્માનો ઉદ્ધાર કરવો છે, તો શું કરવું? પહેલો પાયો સ્વાધ્યાય. અને કોનો સ્વાધ્યાય? સત શાસ્ત્રોનો, જેમાંથી વિતરાગતા નીકળે, જેમાંથી અતિન્દ્રિય આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ જેમાં બતાવ્યો છે, એવા સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય, સ્વ અધ્યાય, સ્વને મુખ્ય રાખીને, સ્વને પ્રાપ્ત કરવાની ભાવના પૂર્વકનો, બીજાને દેખાડવા, બીજાને કહેવા, બીજાને સમજાવવા માટે નહીં, પણ પોતાના હિતને. એનું પ્રયોજન શું હોય? મારે મારું હિત કરવું છે એવી ભાવનાથી સ્વાધ્યાય, તત્વ ચર્ચા. શું કરવી છે? સ્વાધ્યાય સાથે, સાધર્મીઓ સાથે તત્વની ચર્ચા. આ કોણ કેમ કરીને શું કરે છે ને શું કામ કર્યું એવી નહીં, પણ તત્વનો આનંદ. એક સરસ વાત આવે છે, કદાચ આઈ થિંક અહીંયા ગ્રેટ મરાઠા એવું કંઈક આવે છે ને, આવે છે ને શિવાજી, એમાં શું છે, એના પેશવા હતા પેલા પૂનામાં, પેશવા એને આખું પૂના. એ પોતે શંકરાચાર્યને માનતા, તે એકવાર એ પોતે શંકરાચાર્ય બેઠા હતા અને પેશવા તેને એને પગ દાપતા સેવા કરતા હતા. તો શંકર પેશવાને જરા વિચાર આવ્યો કે આવો મારી જેવો રાજા મરાઠાનો ગ્રેટ બધા કહેવાય, એ અમે આની સેવા કરીએ છીએ તો કેવી એને મજા આવતી હશે શંકરાચાર્યને. તો પેશવાએ પૂછ્યું કે આવી મારી જેવો મોટો મહારાજા તમારી સેવા કરે તમને કેવી મજા આવતી હશે? તો શંકરાચાર્ય શું કહે છે કે તમે સેવા કરો કે ન કરો એમાં મજા નથી, પણ અમે જ્યારે તત્વની ચર્ચા વાતચીત કરતા હોય એમાંથી જે અમને મજા આનંદ આવે છે એ આ તમે સેવા કરો છો એમાં આનંદ આવતો નથી. એમ સાધર્મીઓમાં મુનિરાજ પણ એકબીજા સાથે તત્વની ચર્ચા ને વાતો કરતા. એમ મુમુક્ષુ સેના માટે આ મેળો કરવાનો કહે છે ને, મુમુક્ષુ ભેગા થઈએ છીએ સેના માટે? તત્વની ચર્ચા, તત્વની વાત, કે મેં આજે આ સ્વાધ્યાય કર્યો, મને આ નવો ભાવ સમજાણો, મને આ ગમ્યું, બીજો કે મને આમાંથી આ નવો ભાવ, એવી તત્વની ચર્ચા. એમાં જે આનંદ આવે છે એ ક્યાંય બીજે પાંચ ઇન્દ્રિયના વિષયમાં પણ આવવાનો નથી. એવી તત્વની અંદર મજા છે, તત્વની ચર્ચા એવી છે, તત્વનો આનંદ, તત્વની મજા એવી છે કે જગતમાં બીજા દુઃખ બધા ભૂલાઈ જાય. તો તત્વની ચર્ચા સાધર્મીઓમાં હોવું જોઈએ. કદાચ આપણી ભૂલ એમાંથી છૂટી પણ જાય. આપણે કોઈ એક માની લીધું હોય કે ભાઈ મને તો આમ લાગતું, તો બીજો એને સમજાવે કે ભાઈ જો તત્વની વાત આ છે, ગુરુદેવજી આનો આવો પ્રકારનો અર્થ કર્યો, તો આપણને આપણી ભૂલ નીકળવાનો પણ અવકાશ રહે. એમ ન સમજવું હું ક્યાંક કહીશ તો કદાચ શું થશે, ભાઈ મને આમ સમજાણું, ભૂલ હોય તો હું મારી કબૂલ કરવા તૈયાર. એવી નિખાલસ હૃદયથી, ઉદાર હૃદયથી, તત્વ સમજવાની ભાવનાથી, હું સાચો ને તું ખોટો એવા વાદ વિવાદ માટે નહીં, પણ મુમુક્ષુઓમાં સાધર્મીઓમાં એકબીજા સાથે તત્વની ચર્ચા તો જરૂર હોવી જોઈએ. સ્વાધ્યાય ઉપરાંત તત્વની ચર્ચા આપલે કરવાથી એનું જ્ઞાન ચોખ્ખું થાય છે, એનું જ્ઞાન ખીલે છે. કોઈ અપેક્ષા એને ખ્યાલમાં ન આવતી હોય તેને ખ્યાલમાં આવે છે. માટે સમજવાની ભાવનાથી એને તત્વની ચર્ચા હોવી જોઈએ. સત સમાગમ, સત આત્મ તત્વ પ્રાપ્ત કરવું છે તેનો સમાગમ, એનો ભેટો, એનો પરિચય એને વારંવાર કરવો જોઈએ. પૂજ્ય ગુરુદેવજી એક વાર ખાસ કીધું હતું, મલાડ અને ઘાટકોપરનું મંદિર બન્યું હતું ને, ત્યારે ગુરુદેવજીની જન્મજયંતિ 80મી હતી, ત્યારે મલાડ મંદિરનું પ્રતિષ્ઠા કરીને ગુરુદેવજીએ શું ફરમાયું હતું કે આ મંદિર બન્યું છે સેના માટે બન્યું છે? કે આ મંદિરમાં જિનેન્દ્ર ભગવાનની બિરાજમાન કર્યા છે, તેમના દર્શન પૂજન ભક્તિનો તો લાભ મળવાનો છે, પણ એ ઉપરાંત સ્વાધ્યાય માટે આ છે. આ જીન મંદિર કરવાનું એક પ્રયોજન, હેતુ શું છે કે દરેક મુમુક્ષુ પોતપોતાની રીતે તો કરતા હોય, પણ એમાં ક્યારેક પ્રમાદ કે બીજું હોય, ઘરમાં બીજી પ્રવૃત્તિ ચાલતી હોય, તો એકાંત રૂપે સરખી રીતે એ પોતે સ્વાધ્યાય નથી કરતો, તો આ જીન મંદિર એક સ્વાધ્યાયની મુખ્ય પ્રવૃત્તિ માટે છે. જિનેન્દ્ર ભગવાનના દર્શન પૂજન એ તો છે જ, પણ એ સાથે આ જીન મંદિર સેના માટે હોય છે? સ્વાધ્યાયની મુખ્યતા માટે. કસાઈને આ બાઉન્ડ્રીની બહાર રાખવાનો છે, બોર્ડ મારીએ છે ને બહાર, બુડ ચંપલ અહીં ઉતારો લખીએ છે ને, સાથે શું લખ્યું છે? અનરિટન શું લખ્યું છે? રાગવેશ અહીં ઉતારો. ખાલી બુટ ચંપલ નહીં પણ રાગવેશ ઉતારીને અહીંયા આવવાનું છે. અહીંયા કસાય કાઢવા આવીએ છીએ, કસાય વધારવા નહીં. તો આ એક બાઉન્ડ્રીની બહાર, જેને કહે ને કે આ બાઉન્ડ્રીની અંદરમાં તમારે નહીં આવવાનું, એમ રાગદ્વેષને મનાય છે, અંદર લઈને આવવાની મનાય છે. એવો આપણને સત્સમાગમ, કારણ કે આપણે એકલા આપણા સ્વાધ્યાયના બળ ઉપર ટકી શકે તો સારું છે, પણ નથી ટકી શકતા તો સાધર્મી સાથે રહી એકબીજાને પ્રેરણા પ્રોત્સાહન આપીને અહીંયા સત્સમાગમ સ્વાધ્યાય તત્વ ચર્ચા મુમુક્ષુ એ સાધર્મીએ કરવી જોઈએ, તો જ આપણું મુમુક્ષુ પણ શોભે છે. મુમુક્ષુ સેનાથી શોભે? જેમ બહારમાં વ્યક્તિ સેનાથી શોભે, સજ્જનતાના ગુણોથી. કપડા સારા પહેરે એમ નહીં, એના ગુણોની સજ્જનતાની સુવાસથી શોભે. એમ એક મુમુક્ષુ સેનાથી શોભે છે? એના સ્વાધ્યાય પ્રેમથી. એના મુમુક્ષુ પણ એના વાત્સલ્યથી એ મુમુક્ષુ પણ શોભે છે. તો આપણી ઉપર જવાબદારી આવે છે. હું વિતરાગ માર્ગનો એક સેવક છું, એનો આરાધના કરનારો એક જૈન છું, એક મુમુક્ષુ છું, આત્માર્થી છું, તો મારા ઉપર જવાબદારી એ આવે છે કે મારું મુમુક્ષુપણું દીપી ઉઠવું જોઈએ, મારું આત્માર્થીપણું એક જગતમાં શોભી ઉઠવું પડે, તો ખરેખર હું જ્ઞાનીનો સાચો ભક્ત અને સેવક છું. તેના માટેના જીવનમાં સૌથી પ્રથમ સત્શાસ્ત્રનો સ્વાદ